દાદાવાણી સપ્ટેમ્બર 2023 ડિપ્રેશન આત્મા પ્રગટ થવાનું મોબારું સંપાદકીય આજની આધુનિક જીવનશૈલીમાં માનવીની મહત્વાકાંક્ષા વધતી જાય છે. જીવનના કોમ્પ્લેક્સ અને કોમ્પ્રેસ કર્મોની દોડધામમાં પોતે માનસિક સંતુલન ગુમાવે છે. પરિણામે સતત ચિંતા, ટેન્શન, હતાશા, નિરાશામાં ફસાય છે. આ કાળના સંજોગોને લીધે મન નબળા પડી ગયા છે, વિચારો વધી ગયા છે. ગમતા વિચારોમાં તન્મયાકાર રહે તેનાથી એલિવેશન આવે અને ના ગમતા વિચારોમાં ડિપ્રેશન આવે જે નુકસાન કરતા છે. ડિપ્રેશન બે રીતે હોય છે. એક તો જ્યારે જીવનમાં વિપરીત સંજોગોના દબાણ હોય, જેમ કે ભયંકર નુકસાન થાય, અપમાન મળે કે અહંકાર ભગ્ન થાય, ત્યારે સામાન્ય ભાષામાં બોલાય છે કે હું બહુ ડિપ્રેસ થઈ ગયો છું. અને બીજી બાજુ જે મેડિકલ ડિપ્રેશન કહેવામાં આવે છે, કે જેમાં કેમિકલ ઇમ્બેલેન્સ થાય ત્યારે એમાં ડૉક્ટરની સલાહ મુજબ ઇલાજ કરવો જરૂરી છે. પ્રસ્તુત અંકમાં દાદાશ્રીની દ્રષ્ટિએ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે વિવિધ ચાવીઓ અત્રે એમની જ્ઞાનવાણીમાંથી મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપાથી જ્ઞાન પછી આત્મા અને અનાત્મા તદ્દન છૂટા પડી ગયા છે, પણ સંજોગોના ભીડા અને અજાગૃતિને લઈને હું ચંદુ સ્વરૂપે થઈ જાય છે. હું જ્ઞાનમાં નથી રહી શકતો એવા ભોગવટા હોય છે ત્યારે દાદાશ્રી કહે છે કે તન્મયાકાર તું નથી થતો, ચંદુ થાય છે. જે તન્મયાકાર થાય તેને શી રીતે ખબર પડે કે હું તન્મયાકાર થયો? માટે જાણનારો એનાથી જુદો આત્મા જ છે. ડિપ્રેશન એ એક પ્રકારનું તપ છે. તે સમયે સમતા રહે તો આત્મા જડે. ડિપ્રેશનનું મૂળ કારણ શું? નબળાઈ, દાનત ચોર, ભોગવવાની ઈચ્છા છે. માટે ને આપણે આત્મા થયા તો ઈચ્છા હોય નહીં, નિરીચ્છક હોય. ડિપ્રેશનના નિવારણ માટે દાદાશ્રી કહે છે કે શારીરિક વેદના જ્ઞાનથી ઉડે એવી નથી, પણ માનસિક વેદના જ્ઞાનથી ઉડી શકે છે. કોઈ એવો સમય, સંજોગ કે અવસ્થા નથી કે જે આપણને ડિપ્રેસ કરી શકે. ડિપ્રેશનવાળાઓ માટે, બધી રીતે ફસાયેલા માટે આ સ્થાન છે. કોઈ બહુ ડિપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખોથી ધવડાવીએ. જ્ઞાની પુરુષ તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. દાદાઈ બેંક ખુલ્લી છે, મહી જબરજસ્ત શક્તિ પ્રગટ થઈ છે. જેટલા કષ્ટોને આવવા હોય તે આવો, આપણે પેમેન્ટ કરવા તૈયાર છીએ. રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે, એવો અક્રમ વિજ્ઞાનનો આ સાયન્ટિફિક એપ્રોચ છે. હવે શુદ્ધાત્માની સીટમાં બેસીને ડિસ્ચાર્જ કર્મોનો સંભાવે નિકાલ થાય, એલિવેશન ડિપ્રેશન રહિત પોતાનો અગુરુ લઘુ સ્વભાવ અનુભવમાં આવે, એવી પુરુષાર્થની શ્રેણી સૌ મહાત્માઓને મંડાય એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી સપ્ટેમ્બર 2023 ડિપ્રેશન આત્મા પ્રગટ થવાનું મોબારું.
દરેક દર્દી અશાંતિનો.
આજકાલ બધા પેશન્ટોનો કોમન સવાલ હોય છે કે માનસિક શાંતિ શામાં મળે?
માનસિક શાંતિ શેમાંથી મળે નહીં, માનસિક શાંતિ મળે જ શી રીતે? આ લોકોને અશાંતિ જ ખોળે છે, એ શોધમાં છે અશાંતિની. સહજ ભાવે રહે તો બધી શાંતિ જ રહે. ખાધા પછી ઊંઘ આવતી હોય તો સૂઈ જાય, ઘડીવાર સૂઈ જાય ત્યારે 4 કલાક સૂઈ જાય. એવું આ પોતે જ અશાંતિ કરી વાતાવરણ બધું બગાડી નાખે છે, અહંકારે કરીને બગાડે છે. જો અહંકાર જરા નોર્મલ સામાન્ય હોય ને તો આ દશા ના થાત. અશાંતિ તમે જોયેલી?
હા.
શું દવા ચોપડો છો?
કંઈ નહીં.
દવા ચોપડ્યા વગર શી રીતે જાય? જાય શી રીતે? આ અશાંતિ કોણે ઊભી કરી હશે?
આપણા મનમાંથી જ.
જે અશાંતિ ઊભી કરે તેની આપણે ફ્રેન્ડશિપ ના કરવી જોઈએ ને, મિત્રાચારી ના કરવી જોઈએ ને. આ તો એના વગર ગમતું નથી. એને ગળે હાથ નાખીને ફરવા જોઈએ અને પથારીમાં જોડે સુવાડે હકે. 12 વાગ્યા સુધી પથારીમાં જોડે સુવાડે. એને કહીએ ચા અહીંથી, મેલ પૂળો. અશાંતિ થાય ત્યારથી એ દુશ્મન છે એમ નથી સમજાતું. ઓળખવું તો જોઈએ ને આપણે કે કોણ આપણું ને કોણ પારકું એમ ના ઓળખવું જોઈએ.
મનની અશાંતિ દૂર કરવા શું કરવું?
મનની શાંતિ તો આ સત્સંગમાં બેસવાથી, સત્સંગના બે શબ્દ આરાધન કરવાથી શાંતિ થઈ જાય, નહીં તો એમને એમ શાંતિ થાય નહીં ને. મન શાથી અશાંત થયું છે તે તપાસ કરવી પડે આપણે. એની તપાસ કરવી પડે કે ના કરવી પડે, કે પૈણ્યા નથી તેથી અશાંત થયું છે કે ભણ્યા નથી તેથી અશાંત થયું છે, એનું કંઈ એ તો ખોળી કાઢવું પડે ને.
આપણું મન આપણો જ ફોટો.
મન જે કુદાકુદ કરતું હોય છે, મન સ્થિર રહેતું નથી, અને જે શાંતિ જોઈએ છે એ શાંતિ મળતી નથી.
મન કુદાકુદ કરતું હોય ત્યાં સુધી શાંતિ શી રીતે થાય?
એને વશમાં લેવા માટે શું કરવું?
એ તમે જે કરવા જશો ને તેથી કુદાકુદ વધશે. કંઈક કરવા ગયા કે કૂદવાનું. એ કહે છે કે તમે શાંત થાવ તો હું શાંત થાઉં, એટલે હું તમને રસ્તો કરી આપું ને તો જ તમે શાંત રહેશો. એટલે એની મેળે જ મન શાંત થઈ જાય, પછી માઇન્ડ કૂદશે જ નહીં, પછી મન કૂદશે જ નહીં. મન એ તમારો ફોટો છે. અરીસામાં તમે ફોટો દેખો, તમારો ફોટો દેખાય એ જ તમે છો. તમે શાંત થઈ જાઓ તો મન શાંત થઈ જાય. અત્યારે જ્ઞાન પછી છે કશી ભાંજગઢ મનની? જુઓ, જ્ઞાન પછી બૂમ ના રહે, નહીં તો અનંત અવતારથી મન વશ ના થાય. આ દુનિયામાં બધી ચીજો વશ થાય, આખી દુનિયાનું સામ્રાજ્ય ભેગું કરી શકે, પણ મન વશ ના થાય.
એક મિનિટ સ્થિર રાખવા ગયા એમાં તો મન ક્યાંય કૂદી પડે, ક્યાંય ચાલ્યું જાય. પાછું એને ખેંચીને લાવીએ ત્યાં પાછું થોડુંક સ્થિર થાય.
હા, તે ક્યાંનું ક્યાંય જતું રહે, ધક્કો મારીને તેલ કાઢી નાખે, ઘડી વાર જંપવા ના દે. એ મન અમે જોયેલું ને, અમે એ જોયેલું અને પછી આ સ્થાન પર આવેલા, પણ એ વશ થઈ ગયું. એટલે પછી ગયું અને આખા બ્રહ્માંડનું સામ્રાજ્ય મળી ગયું. અમને 26 વર્ષથી ટેન્શન ઊભું થતું નથી.
વર્તમાનમાં રહે એને નો ટેન્શન.
મગજ ઉપર હંમેશા ટેન્શન રહ્યા કરે છે.
ટેન્શનમાં બધી રીતના તણાવ હોય. નોકરીનું ઠેકાણું નહીં પડે તો શું થશે? એક બાજુ બૈરી માંદી છે તેનું શું થશે? છોકરો સ્કૂલમાં બરાબર જતો નથી તેનું શું? આ બધો તણાવ એને ટેન્શન કહેવાય. ટેન્શન થાય તો મગજ બગડે. જ્યારે ત્યારે ટેન્શન વગરના થવાનું છે.
અંદરખાને એવી ખબર પડે છે કે આ ખોટું થઈ રહ્યું છે, મગજ પર ખોટું ટેન્શન છે, આનાથી તબિયત વધારે બગડશે, એવી જાગૃતિ રહ્યા કરે છે, પણ પછી પાછું કન્ટિન્યુઝ રહે છે.
તારી બુદ્ધિ જરા વધારે કામ કરે છે, તેથી અમે તને કહીએ છીએ. બહુ ચેતવા જેવું છે, એ ટેન્શન તો ખલાસ કરી નાખે. આવું જ્ઞાન મળેલું છે તે પછી જતું રહે, પછી ફરી કંઈ તાલ ખાશે નહીં. ટેન્શન માણસને ખલાસ કરી નાખે, અને આ જ્ઞાન ના હોય તો ટેન્શન છે જ બધું. જગત વ્યથિત જ છે ને, એટલે સમજવાની જ જરૂર છે. ભૂતકાળ તો ગયો ને વર્તમાનમાં રહેવાનું. વર્તમાનમાં રહેવાય કે ના રહેવાય? અમે વર્તમાનમાં જ રહીએ. તેથી લોકો કહે, દાદા તમે ટેન્શન રહિત છો. મેં કહ્યું, શેનું ટેન્શન મુઆ? વર્તમાનમાં રહે તો ટેન્શન હોતું હશે. ટેન્શન ભૂતકાળમાં ખોવાઈ જાય તેને હોય, ભવિષ્યનું ગાંડપણ કરે તેને હોય, અમારે ટેન્શન શું? અને મેં તમને એ જ પદ આપ્યું છે. અમે જ્ઞાન આપેલું હોય તેમને તો નિરંતર સમાધિ રહે, જેને શુદ્ધાત્માનું પદ છે, જે નિરંતર સ્વરૂપમાં જ રહે છે, તેને તો દરેક અવસ્થામાં સમાધિ રહે, કારણ કે તે તો પ્રત્યેક અવસ્થાને જુએ અને જાણે.
હા, બરોબર છે, તો પણ ચિંતામાં ને ચિંતામાં જ રચ્યો પચ્યો રહું છું.
તો એનો ઉકેલ તો લાવવો પડશે ને. આ રોંગ બિલીફોને ક્યાં સુધી ચાલી રાખીએ? હવે એ વરીઝ ચિંતા ચાખેલી હોય ને ત્યારે જ આ જગતનો સ્વાદ ખરેખરો માલુમ પડે છે, નહીં તો ત્યાં સુધી આ જગતનો સ્વાદ સમજાતો નથી. નરી વરીઝ વરીઝ વરીઝ, માછલા તેલમાં તળાય એવો તરફડાટ તરફડાટ થઈ રહ્યો છે. અને લાઈફ કેમ કહેવાય, જીવન કેમ કહેવાય? એટલે એમ કહેલું કે ચિંતા શું કરવા કરો છો વગર કામની? તમારે તો ફક્ત શું કરવાનું, વિચાર સહજ ભાવે કરવાના. અને વિચાર એબનોર્મલ પ્રમાણ કરતાં વધી જાય એટલે ચિંતા થઈ કહેવાય. વિચારમાં એબનોર્મલ થયું એટલે ચિંતા થાય, ત્યાં બંધ કરી દેવાનું તમારે, ક્લોઝ, બંધ કરી દેવાનું. જેમ વાવાઝોડું બહુ આવતું હોય તો આપણે બારણા બંધ કરીએ છીએ ને, એવી રીતે મેં વિચારો એબનોર્મલી આગળ ચાલ્યા એટલે બંધ કરી દેવાના. નહીં તો એ પછી ચિંતાના રૂપમાં થઈ જાય, પછી જાત જાતના ભય દેખાડે ને જાત જાતનું દેખાડે. એટલે એ દિશામાં જવાનું જ નહીં. આપણે જરૂરિયાત પૂરતા વિચાર, બાકી બંધ.
વિચારોમાં નિર્તન્મયતા.
વિચારો સતાવતા હોય ને ચિંતા ઊભી કરાવતા હોય તેને કેવી રીતે અટકાવવા?
વિચારવું એ ધર્મ કોનો છે? એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધા ગાળો દે છે તે આપણે કશું સાંભળવું નથી, તોય પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે, તે સાંભળ્યા વગર રહે નહીં, એવો મનનો સ્વભાવ છે. આપણને ના ગમતા હોય તોય તે વિચારો મહી આવે, એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ, એટલે જે વિચારો આવે તેને આપણે જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારા છે કે ખોટા છે એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટા વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા થાય છે, તેને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ પડેલો તેની નિર્જરા થઈ રહી છે. આ જ્ઞાન આપણું સંવરવાળું છે, એટલે નવું કર્મ બંધાય નહીં. વિચારોમાં તન્મયાકાર થઈએ તો કર્મ બંધાય.
આ વિચારોનું પરિણામ શું આવશે?
પરિણામ વ્યવસ્થિતને સોંપી દીધું, આપણે કશી લેવા દેવા નહીં. આપણે તો નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું. મન કહે ગાડી આગળ અથડાશે તો તેને આપણે જોયા જ કરવાનું. બસ એનું પરિણામ વ્યવસ્થિતને સોંપીને આપણે આરામથી બેસી રહેવાનું.
એટલું બધું સરળ નથી ને આ?
સરળ છે, જ્યારથી નક્કી કરીએ ત્યારથી રહી શકાય. કારણ કે વ્યવસ્થિતના તાબામાં છે. પારકાના તાબામાં હોય તેમાં આપણે હાથ ઘાલવા જઈએ તો મૂરખ બનીએ ઉલટા. તમારા તાબામાં તો આટલું જ છે, જોવું અને જાણવું કે શું હકીકત બની રહી છે. કશું ઊંધું ચત્તું કરવાનું હશે તે વ્યવસ્થિત કરશે. ખરેખર વ્યવસ્થિત એવું હોતું નથી કે કશું બગડે. માણસ 70 વર્ષે મરે છે, પણ તે પહેલાં તો મરી ગયો મરી ગયો એમ અમથો અમથો બૂમો પાડ પાડ કરે છે ને ભયથી ત્રાસ પામે છે. એવું ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે આગળ એક્સિડન્ટ થશે તો અમે કહીએ કે તે કહ્યું તેની અમે નોંધ કરી, પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે.
સમજીએ મનના સ્વભાવને.
મનને જોવાનું જે આપ કહો છો એ તટસ્થ ભાવે જોવું એટલું જ પર્યાપ્ત છે? ઘણી બાબતમાં મન જુદું વિચારતું હોય છે, આપણને નથી ગમતું, તે વખતે માનસિક તાણ રહ્યા કરે.
ઓહો હો, એ તો ઊંચામાં ઊંચું. મનને જોયા કરવું એના જેવી કોઈ ઊંચી દવા નથી. આ વર્લ્ડમાં માનસિક રોગ કાઢવા માટે મનને જોયા કરવું એના જેવી કોઈ ઊંચી દવા નથી.
પણ મનને કંટ્રોલ કરવા માટે કંઈક તો કરવું પડે ને?
મનને કંટ્રોલ કરવાનું હોય જ નહીં, એના સ્વભાવને જોયા જ કરવાનું. મન પર તો કંટ્રોલ આવી શકે જ નહીં, એ તો કમ્પ્લીટ ફિઝિકલ છે, મશીનરીની જેમ. આ તો લાગે કે કંટ્રોલ થયું છે, પણ એ તો પૂર્વના હિસાબે. જો પૂર્વે એવું ગોઠવાયું હોય, પૂર્વે ભાવમાં હોય તો આ ભાવમાં દ્રવ્યમાં આવે. બાકી આ ભવે તો મન કંટ્રોલમાં લાવી શકે જ નહીં. મનના સ્વભાવની બધી હકીકત ઝીણવટથી સમજવાની જરૂર છે. મનનો સ્વભાવ કેવો છે કે મને ડિપ્રેશન આવ્યું કહે તો એક રતલને બદલે 10 રતલ બોજો થઈ જાય, ને મને ડિપ્રેશન નથી જ કહે તો બોજો 10 રતલને બદલે 1 રતલ થઈ જાય. અહીં રેડિયો વાગતો હોય ને લાગે મય થાય કે અવાજથી ઊંઘ નહીં આવે તો ઊંઘ ના જ આવે. જો થાય કે અવાજમાંય ઊંઘ આવી જશે તો આરામથી ઊંઘ આવે. આવું છે જગત. આપણે મનથી જુદા છીએ, દેહથી જુદા છીએ અને વાણીથી પણ જુદા છીએ. મન એમ કશાથી બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઈએ તેમ મનને બાંધવા જ્ઞાન જોઈએ. મન તો જ્ઞાનીને જ વશ રહે. મનને ફ્રેક્ચર નથી કરવાનું, પણ મનનો વિલય કરવાનો છે. મન એ તો સંસાર સમુદ્રનું નાવડું છે. સંસાર સમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય. આ જગત આખું સંસાર સાગરમાં ડૂબકા ખાય છે, તરે છે ને પાછા ડૂબકા ખાય છે, ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઈચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જ્ઞેય છે ને આપણે પોતે જ્ઞાતા દ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલ્મ વગર આપણે કરીએ શું? મન એ તો ફિલ્મ છે, પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઈ જાય છે કે મને સરસ વિચાર આવે છે અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી. સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે, ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ સંસાર ઊભો રહે છે. હું ખરાબ વિચાર કોને કહું છું કે જે વિચાર એને પોતાને ગમે જ નહીં, પોતે બહુ જ કંટાળ્યો હોય, ડિપ્રેશન બધું આવી ગયેલું હોય. મને ઘણા માણસો કહે છે ને કે દાદા, એટલા બધા ખરાબ વિચાર આવે છે કે મને બિલકુલે ચેન નથી પડતું. અલ્યા, આ તો ખરો વખત કહેવાય છે. આ ખરાબ વિચાર તો ટાઈમિંગ આવ્યો કહેવાય. હું નાનપણમાં તો ખરાબ વિચાર આવે તો ટાઈમિંગ ગોઠવી દેતો કે આત્મા છૂટો થવાનો રસ્તો જ આ એકલો છે, બીજો કોઈ નથી. સારા વિચાર તો આત્માને ખેંચી જાય હડહડાટ. આ કાળના સંજોગોને લીધે વિચારો બહુ વધી ગયા છે. ગમતા વિચારોમાં તન્મયાકાર રહે તેનાથી એલિવેશન આવે, ઉન્મત્તતા આવે, જે અત્યંત નુકસાનકર્તા છે. ના ગમતા વિચારોમાં ડિપ્રેશન આવે, હતાશા આવે.
જ્ઞાનથી ઉડે માનસિક વેદના.
જે જે મહાત્માઓ જ્ઞાન લે છે એમને જ પરિષય અને ઉપસર્ગો કેમ આવે છે પહેલાના?
શું થાય તે બંધ થઈ જાય એમને છે તે વેદના ઓછી થાય. 100 મણનો ગોળો વાગવાનો હોય તેને બદલે 1 કાંકરો વાગ્યો હોય પણ અસર તો થયા વગર રહે નહીં, નિમિત્ત છોડે નહીં ને. ભગવાન મહાવીરને શાતા વેદનીય ને અશાતા વેદનીય હોય. અહીં કાનમાં બરું ઘાલ્યું તે ખીલો તો નહોતો માર્યો, પણ બરું ઘાલ્યું હતું તે એમને કેટલી બધી અશાતા વેદનીય આપતું હશે. ભગવાન વેદક ખરા.
ભગવાન વેદક કે ભગવાનનું શરીર વેદક દાદા?
ભગવાને વેદક. તે આ ડોક્ટરો જેને શરીર કહે છે ને, જેટલો ભાગ ડોક્ટરો જોઈ શકે છે ને ફિઝિકલ બોડી, એનાય પોતે જવાબદાર ખરા ભગવાન. એની વેદના થાય?
હા, એ વેદના થાય છે એની એમને ખબર પડે, પણ એમને પોતાને વેદના થાય એમ તો નહીં કહી શકાય ને આપણાથી.
અસર થાય, પણ તે ઘડીએ તપ હોય એમને જબરજસ્ત. માનસિક વેદના ના હોય એમને, વાણીની વેદના ના હોય એમને.
આ પેલી શરીરની જે વેદના અને આ માનસિક વેદનામાં ફેર કેવી રીતે?
માનસિક વેદના જ્ઞાનથી ઉડી જાય એવી વસ્તુ છે, અને શરીરની વેદના જ્ઞાનથી ઉડેવી નથી. દાઢ દુખતી હોય તો પહોંચે ઠેઠ સુધી.
તો માનસિક વેદના એ કઈ જાતની વેદના?
આ આખું જગત માનસિક દુઃખમાં જ છે ને. આ લોકોને શારીરિક વેદના છે જ નહીં, લોકોને માનસિક વેદના જ છે. અને શારીરિક વેદના તો દાઢ દુખતી હોય તો ભગવાનને ખબર પડે, પણ તે તપ કરે. મય હૃદય લાલ લાલ થઈ જાય તે દેખાય પોતાને. ઘડી વારે સુખ છે જ નહીં શરીરમાં, મન તો દુઃખદાયી છે. એ શ્રદ્ધા બહુ બેસી ગયેલી અને વાણી દુઃખદાયી છે, એ શ્રદ્ધા બહુ બેસી ગયેલી. પણ આ શરીર દુઃખદાયી છે એ શ્રદ્ધા નથી બેઠેલી. એર કન્ડિશન બંધ થઈ જાય ને તરત ખબર પડે. અગર તો બહારનું વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય અને આ ચાલુ રહ્યું તે ઘડીએ, ત્યારે કહે એ બંધ કરો બંધ કરો, હું તો ટાઢે ઠરી ગયો. ખરી રીતે તો માનસિક દુઃખ જ વધારે છે. શરીરે નિરંતર દુઃખદાયી તો છે, એ તો પુણ્યના આધારે આ બધું મળી આવે છે એટલે એ ચાલે છે ગાડું.
દાદાઈ દ્રષ્ટિએ કેળવીએ મનોબળ.
જેમ જેમ કાળ બદલાતો જાય તેમ તેમ દુઃખ સહન કરવાની શક્તિ પણ ઘટતી જાય ને?
એવું નથી, દુઃખ તો કાળને અડે નહીં, એ તો મનોબળ જોઈએ. અમને જોવાથી બહુ મનોબળ ઉત્પન્ન થાય, ને મનોબળ હોય તો જ કામ ચાલે. ગમે તેવા દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. હવે મારું શું થશે એવું એ ના બોલે. પણ જગતે જીવે મનોબળ જોયું નથી. અમારામાં તો ગજબનું મનોબળ હોય, પણ તે જોજો કરે ને, એ જેટલું જુએ એટલી શક્તિ એનામાં આવે. હું તે રૂપ થઈ ગયો છું અને તમે ધીમે ધીમે તે રૂપ થઈ રહ્યા છો. તે એક દાડો તે રૂપ થઈ જશો, પણ તમને રસ્તો ટૂંકો મળી ગયો છે અને મારે તો રસ્તો બહુ લાંબો મળ્યો હતો. અમારું મન અનંત અવતારથી કેળવાયેલું છે. બહાર ગમે તે થાવ, પણ અમારું મન કેળવાયેલું હોય. હવે અત્યારે આ પગ ભાંગ્યો અને એના ઉપચારમાં જો મનને કંઈ દુઃખ થઈ જાય તો એ મનના ડેવલપમેન્ટને તોડે, એટલે પછી અમે બીજા ઉપચારો ના પાડેલા. અને એ પણ કહેલું કે આ શીશી બેભાન કરવાની દવા અમને સુંઘાડશો નહીં, કારણ કે અમારું જે મન છે એણે તો કોઈ દાડોય ડિપ્રેશન દેઠું નથી એ એક સેકન્ડે છેલ્લા 20 વર્ષમાં. અને એલિવેટ પણ કશું નહીં, અને આ પડી ગયો તોય પણ આનંદ કોઈ દાડોય એક ક્ષણવાર ગયો નથી.
આ તો શરીર છે અને પેલું તો મન છે.
ના, આ શરીર છે છતાં આ પગ ભાંગ્યો એટલે મય વેદના થવી જોઈએ. એ વેદનાથી જે તકલીફ થાય, બેસવાની પ્રક્રિયા, એમાં જો કંઈક દુઃખ આવવું જોઈએ, પણ એ દુઃખ પડ્યું નથી. અત્યારે સંડાસ જવું પડે એ બધી ક્રિયા થાય તોય શરીરને કશી અસર નથી થતી. બેઠા હોય પછી ઊઠું છું તોય અસર થતી નથી, એક મિનિટેય અસર થતી નથી. તમને આ શરીર જુદું છે, પણ જુદાપણાનો હજી એવો એક્ઝેક્ટ અનુભવ નથી થયો ને. જુદા છે, પ્રત્યક્ષ જુદા દેખાય છે, એ બધી વાતે ખરી છે, પણ જ્યાં સુધી શરીર વળગેલું છે ત્યાં સુધી વેદના ઉત્પન્ન કર્યા વગર રહે નહીં. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એટલા બધા સુંદર ડેવલપ થયેલા કે 20 વર્ષથી આગું પાછું થયા નથી, ડિપ્રેસ નથી થયા કે એલિવેટ થયા નથી. આપને સમજમાં આવ્યું ને?
જોયા કરવું એ જ પુરુષાર્થ.
હા દાદા, મને શુદ્ધાત્માનું લક્ષ નિરંતર રહે છે, છતાં ઘણી વખત મન ડિપ્રેસ થઈ જાય છે, તેનું શું કારણ?
આપણું જ્ઞાન તો શું કહે છે કે ચંદુભાઈને શું થાય છે તે જોયા કરો, બીજો કોઈ ઉપાય જ નહીં ને. વધારે કચરો ભરી લાવ્યો છે તેવી આપણને ખબર પડી જાય ને.
તે વખતે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહેતો નથી અને આ મન વચન કાયાથી હું જુદો જ છું એવું તે વખતે નથી રહેતું.
એ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ના રહે તો તને ખબર જ ના પડે કે આ ચંદુભાઈનું જતું રહ્યું છે. આ ખબર કોને પડે છે? માટે આ તો તદ્દન જુદું રહે છે, તને મિનિટે મિનિટની ખબર પડે.
પણ ખબર પડ્યા પછી એ બંધ થઈ જવું જોઈએ ને, અને પાછું આત્મા તરફ વળી જવું જોઈએ ને.
એ વળ્યું વળે એમ નથી, તમે શું વાળો એવા છો?
એટલે દાદા, આ રીતે મશીનરી અવળે રસ્તે ચાલ્યા જ કરે ને આપણે એને જોયા જ કરવાનું ફક્ત?
ત્યારે બીજું શું કરવાનું? અવળો રસ્તો ને સવળો રસ્તો બેઉ રસ્તા જ છે, એને જોયા કરવાનું.
પણ અવળે રસ્તે આખો ભાવ નકામો જાય ને?
પણ તેમાં આમ કકડાટ કરો તો શું થાય? એને જોયા કરવું એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થની સમજણ નહીં પડવાથી તમે ગૂંચાઈ જાઓ છો. આ તો ખાલી સફોકેશન, ગૂંગળામણ જ છે. આ ગભરામણ અને સફોકેશન થયું તે શાથી થયું? મનની વાત સાંભળી તેથી. જે જ્ઞેય હતું તેની વાત સાંભળી. મનની વાત તો સંભળાય જ નહીં, બહુ જોખમ. મનની જ વાત સાંભળ સાંભળ કરે એટલે ગૂંચાઈ જાય ને પછી. એ જુદું જોતા ના આવડે એટલે પોતે મનના બુદ્ધિના પરિણામોમાં સફોકેશનમાં ગૂંચાય. બાકી આપણી સ્વપરિણતિ ઉત્પન્ન થઈ તેને પરપરિણામ અડે જ નહીં. પણ આ તો ગૂંચાઈ જાય છે એ જગ્યાએ. એ ટોપ પરની જગ્યાએથી જોતા નથી, એ જગ્યા જ ટોપ વસ્તુ છે. એ ટોપ પરથી જુએ ને તો પોતાને ખબર પડે. બીજું બધું જોવાનું નથી. બીજા બધા મનના સ્પંદનો, બુદ્ધિના સ્પંદનો, ચિત્તના સ્પંદનો, એ તો પૂરણગલન છે. ભગવાનની પૂરણગલન હતું ને આમની પૂરણગલન છે. પૂરણગલન જોડે આપણે લેવા દેવા નહીં. જે પૂરાયેલું છે તે ગલન થયા જ કરશે. જે પૂરણ થયું છે તેનું ગલન થયા વગર રહેશે નહીં, એનું નામ પૂતગલ. આ પોતે આત્મા છે ને આ પ્રાકૃત છે એ સમજવાનું છે. પ્રાકૃતને પોતાનું માને છે તેને લીધે મય સફોકેશન લાગે છે. તે અમે સમજાવીએ કે આ તારું ન હોય એટલે એ છોડી દે.
ડિપ્રેશન સામે સાયન્ટિફિક એપ્રોચ.
મને જુદું નથી રહેતું, એ શું કરું હું?
એ છૂટું જ રહે છે. તમે જાણો છો એટલે છૂટું જ કહેવાય ને. છૂટા વગર જાણે કોણ? જાણનાર અને બોલનાર બે જુદા હોય છે એટલે છૂટું જ રહે છે. આત્મા તમારો જુદો રહે છે. તમને ના સમજણ પડી?
પડે ને, મને સામાના કોઈનામાં શુદ્ધાત્મા નથી દેખાતા.
એ શુદ્ધાત્મા દેખાતા નથી તેનો વાંધો નથી.
શુદ્ધાત્મા દેખાતો હોય તો દોષ જ ના જોઉં ને? આ તો મને સામાનો દોષ જ દેખાય છે.
દોષ તો ચંદુલાલ જુએ, વળી તમે ક્યાં જુઓ છો? આવા ગાંડા કાટ કાટ કરો છો. વળી દોષો જુઓ તે ચંદુલાલ જોતા હોય તો આપણે વઢ વઢ કરીએ એટલે છૂટું થઈ ગયું. પછી વાંધો નથી. જેમ જેમ આપણે વઢીએ ને તેમ આત્મા મજબૂત થતો જાય અને એમ કહે કે જો મને આવું થાય છે તો આત્મા રોળાઈ જાય.
મારે એવું કરવું તો છે જ નહીં, પણ આ તો જે થઈ જાય છે એ કહું છું આપને.
થઈ જાય છે એ તમને થઈ જાય છે બળ? ના, તમે તમારા હિસાબથી માની બેસો છો. બાકી લોકો તો બધા પોતાના મનમાં સમજી જ જાય. જગત આખાને ખબર પડે નહીં કે ચંદુભાઈને શું થાય છે, અને તમને તો ખબર પડે. એટલે આત્મા તમારો જુદો છે જ. આ તો અમારી જોડે રહો છો તો એ ટાઈમ બધો નકામો જાય છે. ક્યાં સુધી આવા ગોથા ખાયા કરશો? નહીં તો પેલે રસ્તે આપણે ચાલો. હું તમને એ બીજો રસ્તો દેખાડીશ, પણ તે તમે ભેખ બાંધ્યો છે આ બાજુનો, તો તમારું કામ થઈ જાય એવું છે. આત્મા જુદો રહે છે જ મહી. દોષ જુએ છે તે ચંદુલાલ જુએ. જેટલું જેટલું ઊંધું કરે એ બધું ચંદુલાલનું, અને છતું કરે એ ચંદુભાઈ કરે. જાણનાર તમે. એક ફેરો શીખવાડ્યા પછી એવી સમજણ ના પડે બળી કે આ સાસુ ને આ વહુ. બેભાનપણું કેમ થઈ જાય છે? પછી હું ગૂંચાઈ જઉં છું કહે છે. એક ફેરો કહ્યું તું ને કે આ સાસુ થાય ને આ તમારી વહુ થાય. તમે આવું ના કરશો. મારી પાસે તમે ધ્યેય મોટો બાંધ્યો અને પાર નીકળે એવું છે. પોતે કામ કાઢી શકે એમ છે, પણ આ તો દઈ જાણે, દેવ જાણે, પહેલુંય ખસતું નથી મય. એ પાવર જોઈએ પાર નીકળવાનો.
એ પાવર શું હોય એમાં?
નિશ્ચય. એને મોહ બો કશો નડે નહીં એવો નિશ્ચય. આને નિશ્ચય, જબરજસ્ત નિશ્ચય કહેવાય આમનો. આવો તો મેં જોયો જ નથી નિશ્ચય. જગત તો આખું ફસાયેલું જ હોય, આ ફસાયેલા ખરા પણ નીકળી જાય.
ફેંકી દેવાની શક્તિ ખરી,
જબરજસ્ત શક્તિ. તેથી હું એલાવ કરું ને કે ભાઈ બરોબર છે, પણ જો મારા કયા પ્રમાણે આગળ ખસતા જ ના હોય અને જાગૃતિ આટલી હોવા છતાં આ વહુને સાસુ કહીએ તો સાસુ શું કહે? જતી રહે ઘરે તારે.
સાસુને વહુ અને વહુને સાસુ એવું કેમ થઈ જતું હશે?
એટલો બધો હિંસક ભાવ ગાઢ થઈ ગયેલો.
કેવા પ્રકારનો હિંસક ભાવ?
અહંકારનો, જબરજસ્ત અહંકાર. બધામાં પહેલો નંબર અને કપટ બહુ ને.
એ બધું રાગે પડી જવાનું?
એ ક્યારે રહે? દરેક ફેરો પોતે આત્મા થઈને ચંદુલાલને વઢે તો પછી એ પ્રેક્ટિસમાં આવી જાય, પણ એ કરતા જ નથી ને. અમારા કયા પ્રમાણે કરે ને તો હું સપાટા બંધ આગળ લઈ જાઉં.
આપે કશી કોઈને સેવા સોંપી હોય અને મને ના ગમી હોય તો તરત મહી ઊભું થાય.
મને ના ગમ્યું કહે તે ચંદુલાલને મારવા કે તમને બે ધોલ મારીશ? મને ના ગમ્યું એવું બોલું છું તો આવું બધું ગાંડું જ બોલું છું, મેડ જ લાગે છે મને.
પછી મને મહી અવળું બતાવે.
અરે બતાવે તો તમારું શું ગયું? તે તમે શુદ્ધાત્મા જોનાર તમે અને એ દેખાડનાર.
પછી હું ચંદુભાઈને લડું.
લડ લડ કરતા હોય તો છૂટું પડી જાય.
પણ લડ્યા પછી કોઈ વાર મહી જે અવળું ચાલતું હોય તો ડિપ્રેશન આવતું હોય એ ના આવે, ને કોઈ વાર આવીએ જાય.
ડિપ્રેશન કોને આવે? પણ પેલાને આવે તો સારું, ઉલટું ઢીલા થઈ જાય. એટલે તમે મારા કયા પ્રમાણે રાખો તો તમને સરસ રસ્તો બતાવી દઉં.
એકદમ સાયન્ટિફિક એપ્રોચ છે.
હા, સાયન્ટિફિક એપ્રોચ છે, પણ તે આવું ને આવું કર્યા કરે છે. મને ડિપ્રેશન આવ્યું, પણ કોને ડિપ્રેશન આવ્યું? એ વહુને કે સાસુને પાન જ નથી. અમારી વાણી છે ને, અમારી સમજ એવી છે ને, એ જો પકડી લેતા હોય ને તો મહી છૂટું થઈ જાય. એ તો મહી બોલે છે તે એ જ કહે છે કે મને આવું થઈ ગયું, એટલે પછી એકાકાર થઈ જાય તરત.
અહંકાર દુભાય ત્યાં.
ઘણી વખત કોઈ આક્ષેપ મૂકે ત્યારે અહંકાર દુભાય, અહંકારને ઠેસ વાગે ત્યારે પોતાને દુભાય, સામાથી પોતાને દુભાય એની વાત કરું છું.
એ તો લેટ ગો કરવો. જો આપણો અહંકાર દુભાય તો સારું, ઉલટું આપણાથી એનો અહંકાર દુભાય તો તેની જવાબદારી આપણા ઉપર. પણ આ તો ઉલટું સારું. મહી મોટામાં મોટું તોફાન મટ્યું.
તોય આપણને મહી એ બધી સમજણ હોય કે આ અહંકાર દુભાય છે એવો એ ખ્યાલ હોય, પણ તોય એ ઘવાયેલો અહંકાર દુઃખ આપે.
એ કોઈ દુભાવે ત્યારે જાણવું કે આજ બહુ નફો થયો.
દાદા, એવું બધું ના રહે.
એ તો રહેશે, નહીં રહે તો પછી રહેશે. જ્યારે ત્યારે તો એવું રહેશે જ ને. અત્યારે તમને ટેવ નથી એટલે નથી રહેતું. ચા કડવી પીવાની ટેવ નથી ને, એટલે પછી એ જ્યારે કહેશે કે ઓહો આ તો એનો સરસ ટેસ્ટ છે, ચા જેવી છે, તો સારું લાગશે. આ તો પીધી નથી ને કડવી, એટલે પહેલેથી ના ભાવે પીવાનું. કારણ કે અહંકાર દૂભવે તે તો સારું, મન દૂભવે એમાં બહુ નફો ના મળે. અહંકાર દૂભવે એ તો બહુ નફાવાળું. આપણે કોઈનો અહંકાર દૂભવીએ તો બહુ ખોટ થઈ કહેવાય. આપણે છે તે ખોટ છે એને કાઢવાની છે ને. ના સમજણ પડી તમને?
આપ કહો છો એ બધું સમજણમાં છે, પણ તોય પહેલું દુખ્યા કરે. એ ના દુખે એના માટે શું કરવાનું?
એ તો એટલું ભોગ ભોગવવાનું કર્મ લખેલું. અશાતા વેદનીય ભોગવવાની હોય ને તો થયા કરે. તે ભોગવવાને આપણે જાણવું કે આ ભોગવે છે. આપણે મહી રસ લીધો કે કર્મ ચોંટે.
રસ લીધો એટલે શું?
આ મને કેમ આવું થાય છે, મને કેમ આવું થાય છે, આવું કેમ કરે, એ રસ લીધો કહેવાય. આવું આવે તો બહુ ગુણકારી માનવું કે ઓહો હો આજ બહુ મોટામાં મોટી ખોટ ભાંગી.
આ છે ને દાદા, આ બધા બહારના એડજસ્ટમેન્ટ છે, કે તારો બહુ ઉપકાર છે કે મારે ખોટ ગઈ, તે બહુ સારું થયું, ભલું થજો.
હા, એ એડજસ્ટમેન્ટ થાય તો જ અંદરના એડજસ્ટમેન્ટ થાય, નહીં તો અંદરના એડજસ્ટમેન્ટ થાય નહીં ને. બહારનું એડજસ્ટમેન્ટ લઈએ એટલે અંદરનું સોલ્યુશન થઈ જાય.
એ બહાર બધા એડજસ્ટમેન્ટ તો ખબર હોય, પણ એ પછી અમુક જ રીતે કામ આપે, પછી બુઠ્ઠા થઈ જાય.
તેમ શરૂઆત કરતા કરતા પછી બિલકુલ ખલાસ થઈ જાય. હજુ પેલું ઇન્ટરેસ્ટ એટલે પેલું સહન ના થાય, રસ પડી જાય મહી.
સહન ના થાય એવું નહીં, બીજાને ખબર પડે કે ના એ પડે, પણ પોતાને મહી અહંકાર દુખ્યા કરે.
તે દુખે તે જ જોવાનું ને આપણે. વધારે દુખે એ સારું, નફો બહુ સરસ થયો, ત્યાં દુખીને ખલાસ જ કરવાનો ને. એ તો બિલકુલ નફાખોટ વગરનો જ થઈ જવાનો ને. ખોટે નહીં ને નફોય નહીં તો બહુ સારું કહેવાય.
આમ હકીકત છે કે ખાલી આશ્વાસન આપવા માટે છે? અહંકારને આવું કહીએ ને તો એ કહે કે આ બધા આશ્વાસન છે.
ત્યારે બીજું શું છે? આશ્વાસન ના હોય તો બીજું શું આપીએ?
સોલિડ જોઈએ છે એને તો.
સોલિડ જ છે ને. આપણે ચંદુભાઈને કહીએ તમારે લેવું હોય તો લ્યો, નહીં તો અમે તો આ રહ્યા, તમારી ખોટ તમને વધશે, અમારે શું વાંધો, એટલે આ જ આશ્વાસન. ત્યારે બીજું શું કહેવાય? આપણે કંઈ એના સામું ઝેર પીએ? એને પીવું હોય તો પીવે. અમે તો આ બધું જગત જોઈ નાખેલું. આવું મને તો ઉલટો આનંદ થાય આવું આવે તો.
સોલ્યુશન નથી મળતું, શું પૂછું? મને જોઈએ એવું નથી મળતું.
ના, એ નહીં મળે તો એની મેળે જ ઠેકાણે આવશે.
એની મેળે ઠેકાણે આવશે એમ તો કંઈ ના કહેવાય દાદા. એની મેળે ઠેકાણે આવશે એ તો કેવી રીતે? એનો તો કંઈ અર્થ જ નહીં ને, એ તો બેસી રહેવાનું ને.
બેસી રહેવું એ જ ઉત્તમ, એને જોયા કરવાનું.
પણ મહી અહંકાર બળ્યા કરે તેનું શું?
જેમ બળે તેમ ઓછો થતો જાય. આપણે બધું ઓછું જ કરવું છે ને. લાકડું બાળી નાખવું છે, તેમાં જેટલું બળ્યું એટલું ઓછું. બીજું બળતું હોય તો સારું ઉલટું. આપણે જોયા કરવું, એ તો બાળવાનું જ છે ને.
ભગ્ન અહંકાર સામે આત્માની અનંત શક્તિ.
બે વસ્તુ છે જગતમાં, પોષવો અહમ યા ભગ્ન થવો. આ જગતમાં આ બધાનો અહમ પોષાય છે કે ભગ્ન થાય છે, બેમાંથી બે સિવાય ત્રીજું કશું બનતું નથી.
ભગ્ન અહંકાર કહે છે એ કોને કહેવાય?
અહંકાર ભગ્ન કહેવાય, એ ક્રેક હોય.
એ કેવી રીતે થઈ જાય?
માનની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય. માન સંબંધી બધી આશાઓ એની તૂટી પડે ત્યારે પછી એ ભગ્ન થઈ જાય. જેમાં પ્રેમ ભગ્ન થાય છે ને, એને જ્યાં ને ત્યાં આગળ પ્રેમની વાતને બદલે તિરસ્કાર જ મળ્યા કરે, તે પ્રેમ ભગ્ન થઈ જાય. એવું આને માન મળવાનું તો ક્યાં ગયું, પણ અપમાન જ મળ્યા કરે, પછી માણસ ક્રેક થઈ જાય. એ પછી બોલે તો એ ક્રેક જ વાણી નીકળે, એની વાત સીધી ના હોય, એની વાતમાં ભલીવારે ના હોય.
એ અહંકાર ભગ્ન હોય તેને નોર્માલિટીમાં આવતા બહુ મુશ્કેલી પડે ને?
એ તો ઘણો ટાઈમ લે. અહંકાર ભગ્ન થઈ જાય તો શું કરવું? જબરજસ્ત અહંકાર તોડી નાખે તો? બધાય આજુબાજુ શસ્ત્રોથી હુમલો કરે, પણ આત્માને અનંત શક્તિ છે એટલે કહેવું કે હું અનંત શક્તિવાળો છું, તારે જે કરવું હોય તે કર્યા કરને. આપણે હઠ લઈને બેસવાનું, તપ કરવાનું. હું અનંત શક્તિવાળો છું બોલે એટલે પછી ધીમે ધીમે એ ઓછા થઈ જાય પોતે જ. અને ટોળા ઓછા થાય એટલે પછી એનું બળ તૂટી ગયું. મારી હાજરીમાં બધુંય તૂટી જશે, શક્તિ બહુ જબરજસ્ત છે ને. અમારી હાજરીમાં બધું તૂટી જાય.
આપઘાત કરે તે ભયંકર અહંકાર.
અહંકાર ભગ્ન થાય, કોઈ જગ્યાએથી એને જરાય પોષણ મળે તેમ ના હોય, ત્યારે છેવટે આત્મહત્યા કરે. ઘણા આપઘાત કરે છે તે ભયંકર અહંકાર છે, તે ભયંકર અધોગતિ બાંધે. અહંકાર જેમ ઓછો તેમ ગતિ ઊંચી થાય, અને અહંકાર જેમ વધારે તેમ ગતિ નીચી થાય.
આપઘાતના વિચારો કેમ આવતા હશે?
એ તો અંદર વિકલ્પ ખલાસ થઈ જાય છે, તેથી આ તો વિકલ્પના આધારે જીવાય છે. વિકલ્પ ખલાસ થઈ જાય પછી હવે શું કરવું તેનું કશું દર્શન દેખાતું નથી, તેથી પછી આપઘાત કરવાનું વિચારે છે. એટલે આ વિકલ્પોય કામના જ છે. સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય. અંધારું ઘોર થઈ જાય પછી કશું દેખાતું નથી. સંકલ્પ એટલે મારું ને વિકલ્પ એટલે હું, એ બેઉ બંધ થઈ જાય ત્યારે મરી જવાના વિચાર આવે.
મને ઘણીવાર આપઘાત કરવાના ખૂબ વિચારો આવે છે, તો શું કરું?
આપણે શું કરવા આપઘાત કરીએ? તને શું દુઃખ આવી પડ્યું છે તે આપઘાત કરવો છે?
સામાજિક ને આર્થિક બે જ દુઃખ છે.
આપણે આપઘાત નહીં કરવો જોઈએ. બીજું શું કરવાનું? તે આ દેહનો આપઘાત એટલે પેલો મોટો આપઘાત અથવા પછી મનનો આપઘાત કરે. મનનો આપઘાત કરે એટલે સંસાર ઉપરથી મન ઉઠી જાય, એવું નહીં કરવું જોઈએ. એને લીધે છોકરા ઉપરથી મન ઉઠી જાય, બધા ઉપરથી મન ઉઠી જાય, એવું નહીં કરવું જોઈએ. આપણે નભાવી લેવું જોઈએ. આ સંસાર એટલે જેમ તેમ નભાવીને કાઢવા જેવું છે. અત્યારે કળિયુગ છે, એમાં કોઈ શું કરે ત્યાં? દેર ઇઝ નો સેફ સાઇડ એનીવેર, ક્યાંય સલામતી નથી. આપઘાત કરીને ઉલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે એના પછી કેટલાય અવતાર સુધી પડઘા પડ્યા કરે. અને આજે આપઘાત કરે છે એ કંઈ નવા કરતા નથી, પાછલા આપઘાત કરેલા તેના પડઘાથી કરે છે. આજે આપઘાત કરે છે એ તો પાછલા કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે, એટલે પોતાની જાતે જ આપઘાત કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે, એટલે પોતાની જાતે આપઘાત કરે છે. અને આપઘાત થયા પછી અવગતિઓય થઈ જાય.
આપઘાત કરીને મરી જાય તો શું થાય?
આપઘાત કરીને મરી જાય પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારેય ના કરાય. આ જે કંઈ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય. વડોદરા શહેરમાં આજથી થોડા વર્ષ ઉપર બધાને કહી દીધેલું કે આપઘાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોય ને, જોખમવાળા માણસ, એમને કહી રાખું, તે મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં, તે પછી બીજે દાડે આપઘાતના વિચાર કરતો બંધ થઈ જાય. 1951 પછીએ બધાને ખબર આપેલી કે જે કોઈને આપઘાત કરવો હોય તો મને ભેગો થાય ને પછી કરે. કોઈ આવે કે મારે આપઘાત કરવો છે તો એને હું સમજાવું. આજુબાજુના કોઝીઝ સર્કલ, આપઘાત કરવા જેવો છે કે નથી કરવા જેવો, બધું એને સમજાવી દઉં ને એને પાછો વાળી લઉં.
ડિપ્રેશન સામે ગોઠવો જ્ઞાન વાક્યો.
કોઈ વાર શોક વ્યાપી જાય, એકદમ હતાશા થઈ જાય, આમ નિરાશા થઈ જાય, ગડમથલ થવા માંડે, એ વખતે
જો તમને મનમાં બહુ વિચાર આવતા હોય ને, અને મન ગૂંચાયા કરતું હોય, હતાશ કરી નાખે, ડિપ્રેસ કરી નાખે, ઊંચા નીચા પરિણામો લાવે તેવા પરમાણુઓ, ત્યારે હું અગુરુ લઘુ સ્વભાવવાળો એવા મય જાપ ચાલુ કર્યા અને એક એક ગૂંઠાણું કરો તો મય પાર વગરનું સુખ વર્તે ને મય સમતુલા આવી જાય. મન છોને મય વિચાર કરે? હું અગુરુ લઘુ સ્વભાવવાળો બોલ્યા કે પેલા બંધ થઈ જાય, બધાને સમતુલા થઈ જાય ને? સાયન્સ છે આ તો. એવું છે ને કે આ અહીં બટન દબાવો એટલે ત્યાં પંખો ચાલે. જીવ ઉછાળે ચડે ત્યારે હું અગુરુ લઘુ સ્વભાવનો છું બોલ્યો કે ઉછાળો બંધ. બાધા પીડા દેહને થાય ત્યારે ત્યારે હું અગુરુ લઘુ સ્વભાવવાળો છું તેમ બોલજો. હું અગુરુ લઘુ સ્વભાવવાળો છું એવું બોલે કે તરત જ પોતાની ગુફામાં પેસી ગયો. અગુરુ લઘુ સ્વભાવવાળો છું એ મોટામાં મોટો મંત્ર છે. આ જગતમાં બધા ડિપ્રેશનની પાછળ અગુરુ લઘુ સ્વભાવવાળો છું એ બોલે તે ઘડીએ ગમે તેવું ડિપ્રેશન આવ્યું હોય તો બંધ થઈ જાય.
ડિપ્રેશનનું રૂટ કોઝ.
ડિપ્રેશનનું રૂટ કોઝ શું દાદા? ડિપ્રેશન આવવાનું રૂટ કોઝ શું?
નબળાઈ પોતાની, બીજું શું?
કેવા પ્રકારની નબળાઈ?
બધા પ્રકારની. પોતાની આમ દાનત ચોર એટલે જ ડિપ્રેશન આવે.
એક્ઝેક્ટ શબ્દ છે દાદા.
દાનત ચોર નથી ને નિખાલસપણું છે એને ડિપ્રેશન શાનું? ભોગવવાની ઈચ્છા છે માટે ને. ઈચ્છા ના હોય તેને શાનું ડિપ્રેશન આવે નિરીક્ષકને? આપણે આત્મા થયા તો ઈચ્છા હોય નહીં, નિરીક્ષક હોય.
ડિપ્રેશનના તપમાં જડે આત્મા.
ભૂખ લાગે અને ખાવાનું ના મળ્યું હોય ટાઈમે તે ઘડીએ વલખા મારવા એને ભગવાને ગુનો કહ્યો તે વખતે આત્મા જડે. ક્યારે જડે? ખરું ડિપ્રેશન આવ્યું હોય ત્યારે, એમાં શાંતિ પકડે ત્યારે આત્મા જડે. એનો ઉપાય કર્યો કે માર્યો ગયો? ડિપ્રેશનનો ઉપાય સંસાર કર્યો. ડિપ્રેશનમાં જ આત્મા જડે. ડિપ્રેશન એ તપ કહેવાય અને તપમાં આત્મા જડે. પણ તે ખોઈ નાખે આ છોકરાઓ બિચારા, સમજણ નહીં ને. આત્મા ક્યારે જડે?
દુઃખમાં.
ખૂબ ચોગરદમના ઉપસર્ગ પરિષહ એ જ્યારે હોય ને ત્યારે આત્મા જડે. તને સમજણ પડે છે કે? હા, તો હવે શું કરીશ?
હવે નહીં ખોઈ નાખું.
ડિપ્રેશનમાં કોઈ ઉપાય નહીં. ડિપ્રેશન જેવી તો કોઈ દવા નથી આ દુનિયામાં. તે આ અણસમજુ લોકોએ ધૂળ ધાણી કરી નાખ્યું બધું. સમજણ વગરના લોકો, બહુ કડક થવું, સુકાઈને મરી જા. પણ હવે એકાકાર થાય એ બીજા, તમે જુદા ને અમે જુદા કહીએ તે વખતે ઝપકારો મારશે. આ તો બહુ ભૂખ લાગે એટલે ગમે તેનો એઠવાડો ખાઈ લેવો કોકનો. ધીસ ઇઝ ધ વે. આ રસ્તો છે. હવે આ જંગલી નહીં ત્યારે બીજું શું કહેવાય? લોકોનો એઠવાડો ખાવાનો છે કે વટ રાખવાનો છે? એ વટ રાખ્યો તેનો આત્મા હાજર થાય. શું કરીશ હવે?
અત્યાર સુધી ડિપ્રેશન આવે તેને દૂર કરવાના ઉપાય કરતા હતા.
ડિપ્રેશન તો હિતકારી છે. હવે મોટામાં મોટું હિતકારી ડિપ્રેશન છે.
એ હવે ફિટ થયેલું છે.
ફિટ થયેલું છે. પણ મારું કહેવાનું, ડિપ્રેશનમાંથી પોતે નીકળી જવું જોઈએ ને.
એ નીકળી રહ્યો છે.
નીકળી રહ્યો છે. પણ તેમાંથી હવે નીકળી જ જવું જોઈએ. રહ્યો છે શું આમાં? ચોખ્ખું જ કરી દેવાનું કે ચંદુભાઈ, સુકાઈ સુકાઈને ખલાસ થઈ જઈશ તોય પણ આ અમે જુદા જ છીએ તારાથી. હવે ડિપ્રેશનમાં તો અવશ્ય જુદા રહેવાય. ડિપ્રેશન ના હોય તો વાત જુદી છે. ડિપ્રેશન એટલે શું? કે આ આત્મા પ્રગટ થવાની અણી આવી ચૂકી. તને ખબર નહીં એવું?
એટલે પેલું સહન ના થાય એટલે પછી ભૌતિકમાંથી સુખ શોધવાનો પ્રયત્ન કરે. પછી
એ સહનતાની હદ ઉપર આત્મા પ્રગટ થાય એમને એમ તે કંઈ આત્મા પ્રગટ થતો હશે કે?
પણ દાદા, આજે વાત કરી એ એક્ઝેક્ટ છે. પણ અત્યારે પોતે એકલો આ યુદ્ધ લડી શકે એવો છે નહીં.
ના, લડી શકે એવો છે. બધું લડી શકે છે.
આત્મા પ્રગટ થવાનું મોબારું ડિપ્રેશન.
ડિપ્રેશન તો સારામાં સારો વખત કહેવાય. એનો લાભ ઉઠાવવો. ડિપ્રેશન આડેદાડે આવે નહીં અને આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ ડિપ્રેશનમાં જ થયેલો છે. ડિપ્રેશનનો લાભ જ લેવો 100%. ડિપ્રેશન જવા ના દેવું. હવે લાભ લઈશ ને. કેટલા ટકા?
100% લાભ લેવો છે.
હા, આ મુવા મારી જોડે રહે એ સમજતા નથી તો મને ચીડ ચડે છે કે આ તો કેવા છે. બ્રહ્મચર્ય પાળનારા હોય એ આવા હોય? દેહને કહીએ સળગ, એક બાજુ તું સળગું ને હું જોઉં, તું ભડકો થઈને સળગું તે હું જોઉં, એવા સ્ટ્રોંગ હોય. આ તો એક આટલું નાનો અમથો પરિષહ સહન નથી થતો તો 22 પરિષહ એ શું સહન કરે આ પ્યાદા?
જ્ઞાની પુરુષ બળ આપે ને?
જ્ઞાની પુરુષ તો બધું બળ આપે, પણ તોય પોતાની સમજણે જ ચાલે, ગાંડા કાઢે, ડિપ્રેશનની દવા કરે. ઓહો, દવા કરી! ડિપ્રેશન તો આત્મા પ્રગટ થવાનું મોટામાં મોટું મોબારું છે. ઉલટું મેં ડિપ્રેશન ના આવતું હોય તો કોઈકને કહેવું કે મને વઢો, સાથી મને વઢો એમ કહેવાનું. ડિપ્રેશન આવે એટલા સારું. ડિપ્રેશન આવે તો મને આત્મા ચડે, તો નિધિધ્યાસન પ્રગટ થાય, નહીં તો પ્રગટ જ ના થાય. આ તો બધું ડિપ્રેશનમાંથી આત્મા ચડેલો છે. તે ડિપ્રેશન આવે ત્યારે કહે, બીજા આવો, ઉપાય નહીં કરવાનો. ડિપ્રેશનનો ઉપાય કર્યો એટલે એને તે ઘડીએ આત્મા પ્રગટ થવાનો થયો. તે ઘડીએ બારણા બંધ કરી દીધા. એ હદ જાણતા નથી કે આપણે ક્યાં આગળ સ્થિરતા પકડવી. મેં તો જાણ્યું કે સ્થિરતા પકડતા હશે ત્યારે કહે, આ તો ડિપ્રેશન આવે છે ત્યારે અમે ખાઈ લઈએ એઠવાડો. રસ્તે ગયા તો જે કોઈએ નાખી દીધેલું હોય ને તે થોડું ખાઈ લઈએ છીએ. મેં તો સાંભળ્યું ને સજ્જડ થઈ ગયો, મારું માથું ચડી ગયું. લોકોનો એઠવાડો નાખેલો તે ખાઈ જાઓ.
ના ખવાય.
આ કહે છે ને, અમે તો ખાઈ જઈએ. કેટલાય એઠવાડા ખાઉં છું, ડિપ્રેશન આવે ત્યારે ખાઈ જઉં છું એવું કહેતો હતો ને?
હા.
તો પછી હજુ એવું કરીશ?
ના, એવું નથી કરવું.
ડિપ્રેશનમાં તો વધારે રહેવું. હજુ તું આવ ડિપ્રેશન કહીએ, હું છું ને તું છું, તે ઘડીએ આત્મા જુદો પડશે હડહડાટ. એ તો પટ્ટી ઉખાડતી વખતે ઓય બાપ કરે એ ઉખડે? શું કરવું પડે? ઉખાડ બા કહીએ, 6 વાળ સાથે જતી રહે પણ તો ઉખડે. આમ પટ્ટી ઉખડે નહીં અને રોજ લાય બળે એ તો કંઈ ધંધો છે?
દાદા, પણ એ તો અહંકાર થયો ને?
એ તો ડિસ્ચાર્જ અહંકાર છે. આમાં ચાર્જ અહંકાર તો હોય જ નહીં ને. તું તારી બુદ્ધિથી ના ચાલીશ, આમ તો માર ખાઈ જઈશ, પ્રોટેક્શન ના કરીશ. ડિપ્રેશન તો આ ભગવાન થવાનું એક મોટામાં મોટું મોબારું છે. મહી ગમરોળ થઈ રહ્યું હોય, મહી બિલકુલ ચેન ના પડે, મહી આમ આમ થયા કરતું હોય તે વખતે ચાલો બધા છેટા બેસો કહીએ, એની સાથે બધા છેટા બેસી જાય હડહડાટ. ચાય છે કે નહીં કહે કે બધા ખસ્યા હડહડાટ. ડિપ્રેશનમાં કેમ આવે બળ્યું? એવું ગાજો રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે? આ ડિપ્રેશન આવે ને એટલે કહીએ, બીજા આવો, એ લઈ ના જાય આપણને. આત્મા તો ત્યાંનો ત્યાં જ છે ને. એ બીજા આવો ભેગા થઈને આવે એટલે આ દાદા મળ્યા છે ને, તે દાદાઈ બેંકમાં પાર વગરનો માલ છે, હું તમને પેમેન્ટ કરી દઉં. દાદાની બેંકમાં ખોટ નથી.
હું છું ને તારી જોડે.
જ્ઞાની પુરુષ મળ્યા, અક્રમ વિજ્ઞાની છે, ખાવા પીવાની છૂટ, બધું છૂટ, પણ આવું આ? એ બળ્યું કંઈ કે આવ્યું ડિપ્રેશન, તે ડિપ્રેશનથી ગભરાવો છો? બોમ્બ પડવાનો હોય તો મય પેટમાં પાણી ના હાલવું જોઈએ, તે આ ડિપ્રેશનથી ગભરાય? અરે રે, બોમ્બ પડવાનો હોય તે પેલો પાકિસ્તાનનો ઝિયા કહે કે બોમ્બ પડવાનો છે, ત્યારે કહે, ભાઈ જ્યારે પડવા હોય તો પડ બા, તું છું ને હું છું, તું પડનારો છું ને હું જાણનારો છું. પડનાર દાજે, જાણનાર કોઈ દાડો દાજે નહીં. ગમે એટલી હોળી સળગાવે ને તે હોળી જોનારની આંખ કંઈ દાજે નહીં. એટલે આત્માને તો કશું અડે જ નહીં. આત્મા તો બોમ્બની આરપાર રહીને ચાલ્યો જાય પણ અડે નહીં કશું, એવો આત્મા તમને મેં આપ્યો છે. આત્મા થઈને આત્મા બોલો, આત્મા થઈને વર્તો, એટલે પછી વાંધો નહીં, ભાંજગઢ નહીં.
એટલે શું બોલવાનું?
ચંદુલાલ શું કરે છે એ બધું આપણને ધ્યાનમાં રહ્યા કરે ને ડિપ્રેશન આવ્યું તો જાણવું કે આત્માને થતું નથી, આત્માને ડિપ્રેશન હોય નહીં.
હવે આ ડિપ્રેશનને જાણે એવું બને ખરું?
હા, એવું બને ને.
તો ડિપ્રેશન જે બની ગયું એ શું છે? એટલે એક વખત આત્મા તરીકે રહેવામાં
ડિપ્રેશન આવ્યું એટલે અત્યાર સુધી એ બાજુ રહેતો હતો તે ત્યાંથી ઓચિંતું છૂટવા માંડ્યું હવે.
એટલે એની અસરમાં ડિપ્રેશન આવ્યું?
હા આવ્યું, પણ હવે ફરી વધારે વારે ઘડીએ જુદો થાય એટલે ડિપ્રેશન બંધ થઈ જાય.
પછી એકે વખત ડિપ્રેશન પરિણામ થાય નહીં?
પછી એકે વખત થાય નહીં, પણ છતાં હમણાં એ તો 5-7-10 વખતે આવી જાય.
પણ એ આવી જાય તે વખતે જાગૃતિ ચૂક્યા જેવું કહેવાય?
ના, એવું કંઈ ચૂકે નહીં, એ પરિણામ છે પહેલાંનું. આ અમે કોઈ ફેરો કહીએ તને આ નથી આવડતું એટલે પેલી બાજુથી એણે ઊઠીને શુદ્ધાત્મા થઈ જઈને આ ચંદુલાલને જોવા, અને ઉલટું આપણે ચંદુલાલને કહેવા લાગવું કે તારામાં કશી બરકત નથી, આવડત નથી.
હવે એ જે સાંભળતી ઘડીએ જો આ વાક્ય રહે ને તો ડિપ્રેશનની અસર નથી હોતી.
હા, આપણે કહીએ કે તમારામાં બરકત જ નથી, આ લોકો ખરું કહે છે, હું તો અનુભવું છું, પણ આ લોકોએ કહ્યું ને, જો ઉઘાડું પડી ગયું ને, આમાં શું સ્વાદ કાઢ્યો તમે? એવું કહેવું આપણે ચંદુભાઈને, પણ તમે એવું કહેતા નથી ને.
તે અત્યારે આપની પાસે સાંભળ્યું એટલે હવે એવું લાગ્યું કે કહેવું જોઈએ.
અને કહો તો સારું, રાગે પડી જાય ને. આમને તો બહુ વખતથી શીખવાડું છું, પણ એ તો કહે છે કે મારું જે પદ છે એ હું જાણું છું, તમને શું ખબર પડે આમાં? ડિપ્રેશન આવે તો ભલે આવે. મેં કહ્યું શેનું ડિપ્રેશન આવ્યું છે? આ બધા મને કહે છે તેનું ડિપ્રેશન આવ્યું છે. હવે ત્યારે ચંદુલાલમાં રહે છે એ નિરાતે, આત્માનું પદ આપ્યું છે તો એમાં રહેવાનું છોડીને.
તે અત્યારે મને ઊંઘ આવી ગઈ, ઝોકું આવ્યું તો તમે મને બહાર કાઢી મૂક્યો, ત્યારે આમ ડિપ્રેશન આવી ગયું, આમ મોઢું પડી ગયું.
તે ઘડીએ આમ કહેવું કે ચંદુભાઈ જોયું ને, જો તારામાં બરકત નથી ને, એવું કહેવું તો પછી ડિપ્રેશન ના આવે. પણ તને તો તરત આવી ગયું ને, કારણ કે તું ચંદુભાઈ થઈ જાઉં છું અને પ્રોટેક્શન હોવું કરે કે ખરેખર એવું મને ઊંઘ નથી આવી. તે ઘડીએ તું કહું કે ચંદુભાઈ હું જાણતો તો તું પાસ થવા ફરું છું, પણ તું પાસ થતો નથી, પણ એક ફેરો પાસ થઈ જા, હું છું ને તારી જોડે, એવું કહેવું હોઉં. ડિપ્રેશન આવે તો ખભો થાબડવો, હું છું ને તારી જોડે. આ ગઈડે ગડપણે આ હું ખભો થાબડે છે ને કે હું છું ને તારી જોડે, તો આ તમારે જવાનીમાં શું વાંધો?
આ બહુ પરફેક્ટ રીત છે ને જુદાપણું રહે, ડિપ્રેશન આવે નહીં, બધો લાભ મળે.
આ પેલા મિલ માલિક શેઠિયાઓ મને કહે છે, કાકા તમે તો પહેલાં કરતાં બહુ ફેરફાર થઈ ગયો, તમારો બધો સ્વભાવ પહેલાં હતો તે કેવો સરસ હતો અને અત્યારે કેવો થઈ ગયો. મેં કહ્યું એ તો પહેલેથી જ આવો હતો, તમને ખબર જ નહોતી, હું જોડે ને જોડે રહું ને. ત્યારે કહે છે એવું કેવું બોલો છો? મેં કહ્યું એ પહેલેથી જાણું, ઓળખું તારા કાકાને, એટલે પછી મને ડિપ્રેસ કરી શકે નહીં ને. ત્યારે શું કંઈ આપણે નથી ઓળખતા? બધુંય ઓળખીએ, ક્યાં ક્યાં પેશાબ કરવા ગયો ના જાણીએ આપણે, સંડાસ ક્યાં કરવા બેસી ગયો, થોડે દાડે કોઈ ના હોય તો રસ્તામાં બેસી જાય, કેમ શૌચાલય નથી ખોળતા? ત્યારે કહે અહીં કોઈ છે જ નહીં ને, અત્યારે કોઈ છે તેની ભાંજગઢ છે, એને એને કોની ભાંજગઢ છે?
કોઈ છે, કોઈ મને જુએ છે.
ત્યારે મુઆ આ દેખાય છે, આ ઝાડ બાળ બધા દેખાય છે. ત્યારે કહે એ તો મને ઓળખતા નથી, એ સમજતા નથી ને, અને આ અક્કલવાળા બધા આજે દેખાય છે ને સ્કૂલોમાં કોલેજોમાં, એ બધા અક્કલવાળા ઝાડ કરતાં વધારે, અમને તો આ અક્કલવાળાએ ઝાડ જ દેખાય છે.
પણ આમાં જે એને લાગે છે કે આ બધા મને જોઈ જાય છે એ શરમ અનુભવે છે, એ શું કહેવાયા?
એ પોતે હું ચંદુભાઈ છું તેથી.
અને પેલાને આત્મા તરીકે વર્તે એને કેવું હોય?
પેલાને શું થાય? એ તો કહેશે, અહીં કોઈ નથી એવું તને લાગે છે તો અહીં બેસી જાને, જાને હેન્ડ તારી જોડે છું, અહીં બેસી જા, આપણે આને છૂટ આપીએ.
છતાંય પ્રકૃતિમાં પેલું ઊભું થાય તો ખરું ને અંદર?
આખો આત્મા જુદો પાડ્યો પછી આને ફાઇલ કહીને, ફાઇલ એટલી બધી કહી કે આત્માને ખોળવાનો જ ના રહ્યો. એ ફાઇલ સિવાય બીજું બધું એ આત્મા, અને આત્મા સિવાય બધી આખી એ ફાઇલ. લાઇન ઓફ ડિમાર્કેશન કેટલી બધી સરસ!
આમાં તો જ્યારથી બેસે છે ત્યારથી જ એકાકારપણે બેસે છે, પછી મને ઉઠાડ્યો કહે છે ત્યાંથી જ અસર થાય છે ને?
હા, પણ આપણે ઉલટું કહેવું જોઈએ કે ચંદુભાઈ પાસરા બેસો ને, જો આ જ ઉઠાડે તો તમારી વાત તમે જાણો, નહીં તો આ આવી બન્યું તમારું એમ કહેવું પડે. એ આપણે કશું નહીં અને ચાલે ગાડું. પેલું માથે લઈ લો છો, આ ફેરે નક્કી કરવું છે, આજ આઘું પાછું નથી થવું, આજે આમ કરવું છે, તો એ થઈ ગયા ચંદુલાલ.
હા, બસ આમ નથી કરવું, આમ કરવું છે, એ માથે લઈ લીધું કહેવાય?
આ વગર કામની પીડા. મેં આત્મા ચોખ્ખો આપ્યો છે, તેમાં રહેતા હોય તો નિરાંત થઈ જાય. રૂમની બહાર ગયા પછી ડિપ્રેશન ઠંડુ પડી ગયું તું?
પછી ચંદુભાઈને સહેજ ઠપકો આપ્યો કે તારે લીધે આ મારે બહાર નીકળી જવું પડ્યું.
તે ઘડીએ તું કોણ?
તે વખતે આત્મા પોતે.
પ્રજ્ઞા, આત્મા પોતે હાથ ના ઘાલે, બધું સેક્રેટરી, સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ.
જુદું પાડતા જ ડિપ્રેશન ગાયબ.
ચંદુભાઈ એમ કહે તો આપણે ટોક ટોક કરીએ એટલે આપણો અભિપ્રાય જુદો છે એવું નક્કી થઈ ગયું. અગર તો ચંદુભાઈ આવું કેમ થાય છે એટલું પૂછીએ તોય બસ થઈ ગયું.
એવું તો કહું છું ચંદુભાઈને.
બસ કહ્યું એટલે આપણો અભિપ્રાય જુદો પડ્યો કે આપણે થઈ ગયું જુદું, છતાં ફરી થાય તો એ ભરેલો માલ છે ને.
ચંદુભાઈને જ આગ્રહ છે તે જોયા કરું.
એ બરોબર છે, એ જોયા કરવાથી ઓછા થઈ જાય, ઘણા ઓછા થઈ ગયા છે. અને હું ધક્કા મારું છું એ તો તમને યાદ રાખવા માટે, ધક્કા નથી મારતો હું તમને.
એવું નથી કશું લાગતું તમે ધક્કા મારો છો, એ તો ગમે છે, પણ આ ચંદુભાઈનું આવું નીકળે છે એ વેદે તેનું છે.
હા, એ બરોબર છે, આવું નીકળે છે ને તેનું છે, તે તારે કહેવાનું કે ભાઈ આવું ન થવું જોઈએ, બસ એટલું જ. એની પાછળ બેસી રહીએ અને પાસ્ટને સંભાર સંભાર કરીએ, ભૂતકાળને સંભાર સંભાર કરીએ તો પછી આજનું ખોઈ નાખીએ.
પ્રેઝન્ટને છોડીએ નહીં.
અમે ધક્કો મારીએ તો એ પ્રેઝન્ટને જો, ધક્કો ના જોઈશ કહીએ.
આપે કહેલું કે આવું બોલજે, તે હું બોલું છું કે આઈ વોન્ટ ટુ રિમેન ઇન પ્રેઝન્ટ, હું વર્તમાનમાં રહેવા માંગુ છું, પણ એ તો ડિપ્રેશન આવી જ જાય છે. પણ
ડિપ્રેશન તો ચંદુભાઈને આવે ને, તો આપણે શું વાંધો છે? આપણે જોવું શું? મોટા ચંદુભાઈ, તમને ડિપ્રેશન આવે છે એવું તેવું કહીએ, મારે વઢવું ના પડે, હું તો આવું આવું બોલું. આખી દુનિયાના મોટા બાપ થઈને બેઠા છો એવું કહું, એવું તમારે શું મોટા ચંદુભાઈ આમ કહીએ ને, આવડે કે ના આવડે? એટલે પ્રેઝન્ટમાં જ રહેવું, જે તે રસ્તે. ડિપ્રેશન આવે ને ત્યારે તમારે કહેવું, દાદાજી જુઓ ને, ચંદુભાઈ ડિપ્રેસ થઈ ગયા છે, એટલે એ જબરજસ્ત પુરુષાર્થ કહેવાય. શું મોટા ચંદુભાઈ, તમને શરમ નથી આવતી કહીએ? બોલો, પછી બંનેની સગાઈ કેટલી લંબાવી?
જુદું જ પડી ગયું.
તરાશે ને, દરિયો બહુ મોટો છે.
ડિપ્રેશન આવે ત્યારે,
ડિપ્રેશન આવે તે ઘડીએ આ મારું સ્વરૂપ ન હોય, હું શુદ્ધાત્મા છું, આ ડિપ્રેશનને જાણું છું, તે જુદું છે એવું નક્કી થઈ જાય તો થઈ ગયું કલ્યાણ. જાગૃતિને જ સાચવ સાચવ કરવાની, એને જ પોષ પોષ કરો, એ જ શુદ્ધાત્મા છે.
અને ખરેખર પોતે જાણકાર જ હોય છે ને. ડિપ્રેશન ક્યારે આવ્યું, કેટલું આવ્યું, ગયા વખત કરતા આ ઓછું છે કે વધારે છે,
બધું જાણે.
જેમ ડિપ્રેશનને જાણનારા આત્મા તરીકે રહેવાનું છે, એવું એલિવેશન વખતે જાણનારા તરીકે રહે તો ડિપ્રેશનનો વખત ના આવે ને.
કંઈક એવું સાંભળે તે ઘડીએ ટાઈટ થયો હોય એટલે આત્મા જાણી જાય કે છાતી કાઢી, એલિવેટ થયું છે, માટે ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં.
તો એલિવેશન વખતે એવી અંદર જાગૃતિ રાખવાની કે તમે ટાઈટ થયા,
એવી જાગૃતિ રહે તો કલ્યાણ થઈ ગયું.
એટલે જેટલું એલિવેશન થાય એટલું જ ડિપ્રેશન વધારે થાય ને.
150 ફૂટ ઊંચી ખુરશી પર બેઠો હોય તો 150 ફૂટથી પડે. બેનની કંઈ ભૂલ થાય તો ભાઈ એને ડિપ્રેશન લાવે એવું બોલે, પણ બેનને પોતાને ડિપ્રેશન આવે નહીં ને. એ તો તું બહુ ખરાબ માણસ એવું કહી દે, એટલે પોતે ડિપ્રેશનનો માર ખાધો અને સામાને ડિપ્રેશનનો માર ખવડાવ્યો, એટલે ડબલ ગુનો થયો. ભોગવટો એવો જ આવે, એટલે એ તો જબરજસ્ત ભોગવટો આવે. પોતાની ભૂલ હોય તો એ સામા પર એટેક કરે અને સામાને દબડાવી મારે, એ ડબલ ગુનો. એનું રિએક્શન પેલું ડિપ્રેશન વધી જાય, પણ તે ઘડીએ પાછો આનંદ ભોગવે, મેં એને કેવી ચપોડી દીધી.
પાછી પેલી ગણતરી હોય ને કે આવું ચપોડીશ એટલે બીજી વખત મારી જોડે આવું ડીલિંગ નહીં કરે.
હા, એવી બધી ગણતરી હોય.
સામો દબડાવે તો તે વખતે પોતે કેવી રીતે રહેવું?
દબડાવે તો હસવાનું. એ દબડાવતો હોય તો આપણે કહેવું જોઈએ કે હે ચંદુભાઈ, શું તમે એવા ગુના કર્યા હતા તે લોકો આવું કહી જાય, તમને શરમ નથી આવતી?
એવું કહેવું જોઈએ, બરોબર છે, પણ એનું દબડાવવું એ આપણા કર્મના ઉદય જ ગણાય ને.
બીજું શું?
એટલે આ મૂળ જાગૃતિ રાખવી જોઈએ. અને વ્યવહારમાં કેવું રાખવું જોઈએ?
વ્યવહારમાં સેફ સાઈડ જોઈતી હોય તો મૌન રાખવું જોઈએ.
મૌન જોઈને એ વધારે દબડાવે ને.
એ બોલી જાય તો એને ભાર લાગશે, આપણને શું, એ તો છે જ એવા. ડિપ્રેશન થાય તે ઘડીએ કેવો વટ મારતો તો એવું આપણે કહીએ એ જ આત્મા. ડિપ્રેશન ભોગવનાર પેલો, જે ચડ્યા હતા એ ઉતરે, એને જાણનાર આત્મા. ડિપ્રેશન થયેલું છે તે ખબર પડે તે કોને? આત્માને. એટલે તારે તો ઉલટું તે ઘડીએ એમ કહેવું જોઈએ, જો કુદાકુદ કરીને ચડ્યા હતા તે કાઢ્યો સ્વાદ. એ બોલીએ એટલે બહુ ફળ મળે, જબરજસ્ત ફળ મળે. દરેક ફેરો આવું બોલીએ ને તો એ પ્રતિક્રમણે ના કરવા પડે. અમે કહીએ મરચું ખાવું છે ને ઉધરસનો રોફ પડે છે તમારો, આખું ને આખું મરચું ખાઈ જાય પેલું તળેલું, હવે બંધ કરી દીધા. પણ આમ બંધ અમે કરીએ નહીં, અમે નક્કી કરીએ કે હવે આ ના હોય, કારણ કે બધી શરીર પર અસર પડે ને. આત્મા ક્યાં છે તે સમજી લીધું ને. જે ચડે ઉતરે તે કોણ?
ઘણીવાર તમે અંદર તો આવું જુદું કહેતા હશો, પણ ઘણીવાર મોઢેથી બહાર પણ આવું જુદાપણાનું બોલો છો?
હા, બોલું છું ને બહાર.
એટલે એ બહાર બોલે એ વધારે ઇફેક્ટિવ?
બહુ અસર પડે, એટલે જુદા થઈ ગયા ને. બહાર દેખાવાવાળા જુદા થઈ ગયા ને. અને છે જુદું જ બધું. એવું તમારે કહેવું, લ્યો મોટા ડોક્ટર થઈને બેઠા, લ્યો કાઢો ને સ્વાદ. શું કાઢશો? ચાલ્યું નહીં કશું.
પેલી વાણી અવળી નીકળે ને તો હું બોલું કે તમે ડાકણ જેવા લાગો છો.
ડાકણ એવું કહો એટલે પછી બધા સંબંધ તૂટતા જાય. સંબંધ તોડવાનો છે એવું બોલીએ એટલે સંબંધ તૂટી જાય, કારણ કે પ્રકૃતિને ખોટું લાગ્યા વગર રહે નહીં.
ડિપ્રેશનને જુદું જોનારો આત્મા.
એ જાગૃતિ એટલે સુધી કેવી રીતે લઈ જવાની? એ જાગૃતિને ત્યાં સુધી લઈ આવવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવાનો?
ચૂંટી ખણીની જાગૃતિ કરીએ ને, ચૂંટી ખણીએ એટલે બધું જાગૃત થઈ જાય, પછી ગમે નહીં એટલે માકણ કરડે તો જાગૃતિ આવે. મનના જ્ઞાતા દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ જાગૃતિ જાગૃતિનું સંભાળી લે, પછી આપણે લઈ જવાની ના હોય એટલે આ ચાલ ચાલ ક્યાં સુધી કરવું?
વાણીથી પણ આગળ થયું ને મન, એટલે
એ બધાથી અલગ જ થઈ જાય ત્યારે જ્ઞાતા દ્રષ્ટા. ત્યાંથી પછી આ ઘોડાગાડીમાં ઉતરી પડવાનું, ત્યાંથી પછી બીજું મળી આવે, ચડવું ઉતરવું ના પડે એવું આવે. થોડો ભાગ રહેતા શીખ્યો એટલે આવી ગયું. મન તો ઠેઠ સુધી રહેવાનું, મનને અનુકૂળ ગમે અને પ્રતિકૂળ ના ગમે. ચંદુભાઈ બહુ ડાયા છે, કહે કે એના મનને ગમે એટલે ફર્સ્ટ ક્લાસ મોઢું થઈ જાય.
મનને ગમતું હોય છે ત્યારે પોતે શું કરે?
પોતે ઉતરી જાય નીચે, ત્યાંથી સ્લીપ થયા કરે એ તો.
પણ આપણે તો ઉપરનું જોઈએ છે, મનના જ્ઞાતા દ્રષ્ટા સુધી, તો પછી મનને ના ગમે એવું હોવું જોઈએ?
ના, મનને તો ગમે, આપણે ના કહીએ, અમારે શું લેવા દેવા છે કહીએ. તને ગમતું હોય તો અમારે શું લેવા દેવા? તું તારી ઓરડીમાં સૂઈ જા, હું મારી ઓરડીમાં જઈશ. મનને ગાંઠે નહીં તો કામ ચાલે ત્યાં. આવું કહે એટલે ત્યાં પોતે જુદો થઈ ગયો.
એ જ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય?
ત્યાંથી જ્ઞાતા દ્રષ્ટાની શરૂઆત થઈ. ઠેઠ સુધી મનને કડવું લાગે એવું પી પી કરવું પડે. અમે પાઈએ, જોડે રહેતો હોય તેને, નહીં તો નવરું લાગે. બીજો કોઈ નવરો પડે નહીં ને, બીજા કોઈને તો ટાઈમ ક્યાંથી હોય, સૌ લોકો ચોંટી પડે.
હવે મનને કડવું પીવાનો વખત આવ્યો ત્યારે જ્ઞાતા દ્રષ્ટાનો લાભ કેવી રીતે ઉઠાવવો?
એક્ઝેક્ટ જાગૃતિપૂર્વક કડવું પીધું એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો જ.
પણ મનને ના ગમ્યું હોય એટલે વાંધો પડે કે આવું કેમ ને આમ ને તેમ, તો પેલો જાગૃતિનો લાભ જતો રહે ને?
તો એ ડીમ થઈ જાય પછી.
હા, તો જાગૃતિનો લાભ લેવા માટે કેવું હોવું જોઈએ?
મનને ના ગમે તો કહીએ, તું તારા રૂમમાં સૂઈ જા, હું મારા ઘેર.
હા, એવું કહેવું પડે ને?
મનને ના ગમે એટલે પોતાનું ભાન જુદું હોવું જ જોઈએ કે હું જુદો છું, તું કોણ છું ને મારે શું લેવા દેવા.
એવું કહીએ તેવું રહેવું જ જોઈએ, તો જ પેલો લાભ મળે એક્ઝેક્ટ.
તો પોતે જીવવાનો આરો આવે, ને તું જીવે શે રીતે? ડિપ્રેશન આવે, ડિપ્રેશન આવીને પછી ખલાસ થઈ જાય. પોતે જુદો છે એવું ભાન હોવું જોઈએ.
મન ડિપ્રેશનમાં હોય અને પોતે જુદો રહે એવું બને?
હા, મનના ડિપ્રેશનને જાણીએ એ આપણું સ્વરૂપ છે.
મનનું ડિપ્રેશન પણ ના આવવું જોઈએ ને?
એ તો આગળના સ્ટેજમાં, પહેલું ડિપ્રેશન આવવું જ જોઈએ અને તેને જાણવું જોઈએ.
એ ડિપ્રેશનને જાણે નહીં ને, એ ડિપ્રેશનમાં એકાકાર રહે તો?
આ બધા બહારના માણસ જેવું થઈ ગયું પછી તો. ડિપ્રેશન આવે તે ઘડીએ ઠંડુ ના પડી જવું જોઈએ. ઓહો, મારી જાતની ખબર પડી હવે, એવો લાભ ઉઠાવવો જોઈએ. મારી જાતની ખબર પડતી ન હતી, હું કોણ છું એ ખબર નહોતી પડતી, તે જાણ્યું હવે. ડિપ્રેશન તો આત્મા સિવાય કોઈને ખબર પડે નહીં, ખબર પડે એ જ મારો આત્મા ને એ જ મારું સ્વરૂપ.
આ ડિપ્રેશન છે એવું જુદું જોવું, એ જ આત્મા.
જુદું જોનારો આત્મા ને ડિપ્રેશન આવે એટલે પાછું ટાઢું ટપ થઈ જાય. આઈસ્ક્રીમ ખાઈ લો ને કહેશે, પણ એ પોતાની જાતને જાણતો નથી. એ ઘડીએ ખુશમાં રહેવું જોઈએ કે ઓહો, આજે મારી જાત જડી મને, તેને બદલે ટાઢું થઈ જાય. આ કહે છે ને, મને ડિપ્રેશન આવ્યું. અરે, તને ડિપ્રેશન શી રીતે આવે? તો જાણ્યું કોણે? આ એને આત્માએ જાણ્યું. આ તો બધા ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ છે એટલે જોવાનું છે આપણે. ડિપ્રેશન ઘટી ગયું છે કે વધી ગયું છે એ જોયા કરવાનું.
ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે.
એ જ આત્મા, એના બદલે આ તો ટાઢા ટપ થઈ જાય. એવું છે ને, ડિપ્રેશન આવે ત્યારે આપણે એલિવેશન કરવાની જરૂર છે. બીજું શું કરવાનું? રોજ રોજ એલિવેશન કરવાની જરૂર નથી. ડિપ્રેશન આવે તો જ કરવાની જરૂર કે હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું, એમ એલિવેટ કરવો જોઈએ. ડિપ્રેશન થયું હોય તો ડિપ્રેશનને જોયા કરવું, એલિવેટ થયું તો એલિવેટને જોયા કરવું. શું થાય તે જોયા કરો. એલિવેટ થયા પછી ડિપ્રેશન આવ્યા વગર રહે નહીં. જ્યારે ડિપ્રેશન આવ્યા પછી એલિવેટ થયા વગર રહે નહીં. માટે જે થાય એ જોયા કરવાનું. અપ એન્ડ ડાઉન, ડાઉન એન્ડ અપ. ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી, જો આનંદ જતો ના હોય એ જગ્યા આપણી, જ્યાં જગતનું કલ્યાણ થાય એ જગ્યા આપણી. એવું કહીશ ને તો સપાટા બંધ પગથિયા ચડી જવાય, ખોટ બહુ છે ને.
ડિપ્રેશન સામે સમજણથી ઉકેલ.
આ અત્યારે તમને પોતાને ડિપ્રેશન નથી આવતું એવું હું એ જાણું છું કે આત્મ સ્વરૂપે તમને ડિપ્રેશન નથી, પણ આ બાહ્ય સ્વરૂપમાં ડિપ્રેશન આવે છે, આની અસર થાય છે એટલે મોઢું પડી જાય છે. અને મેં ડિપ્રેશનમાં આવી ગયા હોય તો ચંદુભાઈને કહેવું આપણે કે અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં, આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે. પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ, પછી પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય. પ્રકૃતિને પુરુષ બે જુદા થયા. જ્યાં સુધી તમે ચંદુભાઈ હતા ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા. તમે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું, આપણે નક્કી કરવું જોઈએ, સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ.
જેમ સમય જાય એમાં જ્ઞાન સજ્જડ થતું જાય,
સમજણ પડે તેમ સમાતો જાય. આપણે તો સમજવાનું એકલું જ છે. મેં જે જ્ઞાન આપ્યું તેનાથી આવરણ બધા તૂટી ગયા, કર્તાપણું છૂટી ગયું, કારણો બધા ઉડી ગયા. હવે એ પરિણામ રહ્યા. પરિણામને શી રીતે ભોગવવું એના માટે આ સમજી લો. સમજથી બધો ઉકેલ આવે, અને એટલું બધું સમાઈ જાય કે જાણે એકલું જ. પેલો ગાળ દીધા કરે ને આ જાણ્યા કરે, એટલું જ. ના રહે એવું?
રહે દાદા.
ત્યારે ગાળ તો શરીરને અડતી નથી. મચ્છરું કરડ્યું હોય તે જાણ્યા કરે. જો જાણનાર છે તો શરીરથી છેટો છે, અને જાણનાર ના રહ્યા તે ઘડીએ શરીરમાં છે. જે ભાગ ડિપ્રેસ થાય છે તે આપણો ન હોય, જે ભાગ એલિવેટ થાય છે તે ભાગ આપણો ન હોય, જે ભાગ ઠાઠડીમાં જાય છે તે ભાગ આપણો ન હોય. આ જગતમાં જે જન્મેલા તે બધાની રેવડી દાણા દાણ થઈ ગયેલી, એવા જગતમાં તો કંઈ પડી રહેવાતું હશે. આ જગત જોડે કંઈ લેવા દેવા નથી. એબ્સોલ્યુટ થયા વગર, કેવળ થયા વગર કામ થશે નહીં.
જ્ઞાન સમજાયું તે જુદો ને પોતે જુદો.
ઘણું સારું લાગ્યું દાદા.
કે ગૂંચવાડો કોઈ જગ્યાએ ઊભો થયો?
જરાય નહીં, ચોખ્ખું થયું.
ઉલટો ગૂંચવાડો હતો તે ચોખ્ખો થયો નહીં, તે એનો ખ્યાલ રાખજો. હવે
હા,
ખ્યાલ રાખજો. સાંભળનારો જુદો, ખ્યાલ નહીં રાખનારો જુદો, ને તમે જુદા પાછા. એટલે આ અમે કહ્યું કે ખ્યાલ રાખજો, કારણ કે અમે જાણીએ આગળનું, અને કહેનાર કોણ છે તે. અને તમારે એ ભાંજગઢમાં પડવું જ ના પડે. તમે તો આ દાદાના કયા પ્રમાણે ચાલો. ચંદુભાઈને તમારે કહેવું અમે જોઈએ, ને તમે દાદાના કયા પ્રમાણે ચાલ્યા કરો. તમે ખ્યાલ રાખજો કહો, એના કરતાં દાદાએ કહ્યું એવો ખ્યાલ રાખજો કહીએ. તમારે એ લોચા પડતું જ્ઞાન કાઢી નાખ્યું. પેલું તમે ચંદુભાઈને કહો કે ખ્યાલ રાખજો, એટલે પાછો કહે કે એ કહેનાર કોણ અહીંયા? એવો પ્રશ્ન ઊભો થાય ને. પછી મેં પૂછે ને કે કોણ આ કહે છે, તમે કહો હું કહું છું, પણ હું કોણ? એટલે આ દાદા કહે છે એમાં વાંધો નહીં, દાદાના નામથી કાઢી નાખો, દાદાની જવાબદારી પર છે. પણ દાદા પોતે જવાબદારી સમજીને પોતે છૂટું કરીને જ બોલે છે. ના સમજાયું તમને પૂરું? મને લાગે છે મારા કહેવાનો ભાવાર્થ નથી પહોંચ્યો.
સમજાયું દાદા.
ઠેઠ સુધી હસતા નથી ને તમે? સમજણ પડે એટલે હશે.
એટલે તમે કહો છો ને તે હું જોઉં છું, બરાબર સમજાયું કે ના સમજાયું એમ જોતો હતો.
એ સમજાયું તે જુદો અને તમે જુદા.
હા, એને જોવાનું છે, સમજાયું તે આપણે નહોતું દાદા.
આ બધું એને ફૂલ સ્ટોપ માનીને બેસો, શું થાય એનું?
બહુ માર પડે દાદા.
આ બધાને જોનાર તું છું.
એટલે આ બધું જ સરવાળે માઇનસ કરવાનું. આ હું નોય, હું નોય, હું નોય, એટલે પછી મેં એવું બેલેન્સ રાખ્યું છે કે એટલે આ સીટ મારી નોય કહીને એ ખસી ગયા, પણ પછી તરત આપણી સીટ જે જાણનારની છે તે સીટમાં બેસી જવાનું, એટલે એક તરફી સાયકોલોજી ના થાય.
તો તે ઘડીએ આનંદ રહેતો હોય તો જાણવું કે આપણે કરેક્ટ રસ્તે છીએ.
ડિપ્રેશન નહીં ત્યાં જ્ઞાનની પૂર્ણાહુતિ.
ડિપ્રેશનમાં સતત આનંદ રહેતો હોય ને તે જગ્યા આપણી, એવી શોધખોળ કરી શકે એવું આ જ્ઞાન છે. કોઈ વખતે બહારની અડચણ આવી તોય મહી આનંદ રહેતો હોય તે જગ્યા આપણી, એમ જગ્યા ખોળી કાઢે કે આ જગ્યા આપણી ને આ જગ્યા આપણી નોય બળી. નહીં તો ગમે તેવું કર્મ હોય તો કહી દેવાનું આ મારું નોય કે છૂટ્યું, કારણ કે આ તમારું ને આ બીજાનું એમ જુદું પાડી આપ્યું છે ને. મનમાં ડિપ્રેશન આવે તો એનામય નહીં થઈ જવાનું, ત્યાં સામા થવાનું. કોઈ પણ કામમાં જ્યારે ડિપ્રેશન થાય ત્યારે આત્માનો અનુભવ થાય, જો આપણું આ જ્ઞાન લીધેલું હોય તેને. અમે કેવું જ્ઞાન આપવા માગીએ છીએ કે આખા વર્લ્ડના બધા દેશોમાં ફરે પણ ડિપ્રેશ કોઈથી થઈ ના શકે, ડિપ્રેસ ના થાય એવું જોઈએ. અને જે કોઈને ડિપ્રેશન આપે છે એ પોતે ડિપ્રેશ થયા વગર રહેતો નથી. ગમે તે મોટો માણસ હોય, આખું વર્લ્ડ હોય, પણ આપણને ડગાવી કેમ શકે? આ જગતમાં કોઈ ભય રાખવા જેવો નથી. ઇટ હેપન્સ છે એમાં શું ભય રાખવા જેવું? અને જ્યાં ઇટ હેપન્સ છે ત્યાં તો આ એલિવેટ થવાની એ જરૂર શું, ને ડિપ્રેશન થવાની એ જરૂર ક્યાં રહી? આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે કોઈ એવી અવસ્થા નથી જે તમને ડિપ્રેસ કરી શકે. જગતની કોઈ પણ અવસ્થામાં મસ્તી રાખવા જેવી નથી, તેમજ ડિપ્રેસ થવા જેવું નથી. અહીં આવેલા માણસો બધા અસરવાળા જ હોય છે. કોઈને 5% તો કોઈને 25% હોય, પણ એક જ પ્રકારની ઇફેક્ટ છે. પણ જોડે પુણ્ય કેવી સરસ લાવ્યા છે. દાદાની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનું, કોટી જન્મોની પુણ્ય ભેગી થાય ત્યારે તો દાદા ભેગા થાય, ને એ પછી ગમે તેવું ડિપ્રેશન હશે એ જતું રહેશે. ડિપ્રેશન કાઢવાનું જ આ સ્થાન છે. ડિપ્રેશનવાળાઓ માટે, બધી રીતે ફસાયેલા માટે આ સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા. કોઈ બહુ ડિપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. જ્ઞાની પુરુષ તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે, તમને મય પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિસ્મૃત રહે, અને તેને જ મોક્ષ કહ્યો છે. કોઈ એવો સમય, સંજોગ કે અવસ્થા એવી ના હોય કે જે આપણને ડિપ્રેસ કરી શકે. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય, અને કોઈ ટેડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે. લાખો માણસ ડિપ્રેશન કરાવવા આવે તો સહેજ ડિપ્રેશન ના થાય. લાખો નહીં, કરોડો માણસ ભલે હોય પણ ડિપ્રેશન થાય નહીં. ડિપ્રેશન શેને માટે આવવું જોઈએ? અત્યારે ડિપ્રેશન તમને નથી આવતું? ડિપ્રેશન જે આવે છે તે ચંદુભાઈને આવે છે, તમને પોતાને તો આવતું નથી, પણ તે ખરી રીતે લોક એક્સેપ્ટ કરે નહીં ને? લોક એક્સેપ્ટ ક્યારે કરશે? ચંદુભાઈ ફાઇલ નંબર 1 પણ ના આવે ત્યાં સુધી તમારે પુરુષાર્થ કરવાનો. હજુ ચંદુભાઈને ડિપ્રેશન આવે છે ને, એ આવે નહીં એનું નામ જ્ઞાનની પૂર્ણાહુતિ. જય સચ્ચિદાનંદ.